આવેશ એ દરેક વ્યક્તિના જીવનમાં વણાયેલો છે. વધતા ઓછા પ્રમાણમાં સૌ ઉપર આવેશ સવાર થતો જ હોય છે. સાગર નિગ્રહ વખતે ભગવાન પણ આવેશમાં આવ્યા છે. હા, ધનુષભંગ વખતે નથી આવ્યા. બિલકુલ સૌમ્યતાનું દર્શન બતાવ્યું છે. રાવણના અહંકારને સંહારવા માટે પણ આવેશમાં આવ્યા છે, ધનુષબાણ લીધા. એટલે દરેક વ્યક્તિના જીવનમાં આવેશ તો વણાયેલો જ છે. કદાચ દાળ શાકની અંદર ઈંગ જેટલો હોય પણ હોય ખરો. અને આવેશ ના હોય ને તો માણસને વ્યવહારને જીવને ભારે પડ્યું. સાપને કહ્યું હોય કે કડવું નહીં પણ ફૂફાડો તો, બસ એવો આવેશ તો હોય. લક્ષ્મણજીના આવેશને પ્રભુએ સત્કાર્યો, આદર આપ્યો, સાદર સન્માને. હવે એવો કેવો આવેશ હશે કે જે આવકારવા લાયક હોય, જેને ચાલો ભાઈ આવકારી, આ આવેશ તમારો ગુસ્સો બહુ સારો હતો, વ્યાજબી હતો એમ કહેવાય. અને એના માટે કહ્યું, કહી ની તાત તો નીતિ સુહાય. ભગવાને કહ્યું સીતારામજી કે નહીં, તમે નીતિને વળગી રહ્યા છો, નીતિ શોભે એવા પ્રકારનો તમારો આ વ્યવહાર હતો. ગમ્યો એમ નથી કહ્યું, સન્માન પણ ખરું, આ નીતિ સારી કહેવાય. જે પ્રમાણેનો આખું વાતાવરણ હોય એ પ્રમાણેનો આ તમારો વ્યવહાર નીતિયુક્ત છે. આમ કહીને રામ તે હા, લક્ષ્મણ તારી વાત તદ્દન સાચી છે. આ સૃષ્ટિનો એક એવો નિયમ છે, આ જગતના ની અંદરના જીવનનો વ્યવહારનો એવો એક નિયમ છે કે નાનું સરખું ઝૂંપડું હોય કે નાનું ઘર હોય ને, એમાં જે સત્તાવાળો હોય ને, એને થોડોક તો અહંકાર હોય. તને ખબર છે હું માલિક છું ઘરનો. સબતે અધિક કઠિન રાજ મદ, તો આ તો સત્તાનો મદ કેવો હોય, આપણે રોજ જોઈએ છે પેપરોના પાને, અહંકાર કેવા છલકાય છે. સબતે કઠિન રાજ મદ ભાઈ, ઘર કોઈ વડીલ તરીકેનો રાજમદ એટલે જેનું અનુશાસન ચાલતું, એ સમાજની અંદર કે ઘરમાં મોટો હોય ને, એ આંખે કાઢે ને આંખે આમ આંગળી બતાવે. આ આંગળી છે ને એ અહંકારની છે, તર્જની કહેવાય છે. એને આમ કહી દે, બધા જ અહંકારના ભાવ એ આ આંગળી આ તર્જની વડે થયા, એમ બધા વ્યક્ત થતા હોય છે. એટલે અહંકાર વસ્તુ એવી છે કે દરેકને વધતો ઓછો અંદર હોય. અહંકાર કોને ન હોય, જેને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી દીધી હોય ને એને ક્યારેય પણ અહંકાર ના હોય. કે પોતે જ પોતાનું સ્વરૂપ છે. આપણે મહારાજને ગાઈએ, પ્રભુ મારા રુદિયા કમળ વચ્ચે રોછો રે. અને એટલે સુધી કહ્યું કે ચૈતન્યમ શિષ્ય મધ્યે, આપ તો સૌની અંદર બેઠેલા, તો આપણે તો એમના અંશ છે. એ જો જય મહારાજના અંશ સ્વરૂપે આપણે એમ તો અહંકાર ન થાય. પણ જયારે પોતાના અસ્તિત્વને પોતાના વ્યક્તિત્વને માણસ આગવું જ માને ને, મારામાં આવડત છે, હું કઈક છું, તે વખતે અહંકાર માથે ચડી બેસે. અને એટલા માટે પ્રભુએ પોતાના શ્રીમુખે કહ્યું, ભગવાન સીતારામજીએ, સબતે કઠિન રાજ મદ ભાઈ, લક્ષ્મણ તારી વાત તદ્દન સાચી છે. સત્તા મળ્યા પછીનો અહંકાર એ વ્યક્તિના પોતાના હાથમાં નથી રહેતો, એ અહંકારને વશ થઈ જતો હોય છે. અહંકાર એને વશ નથી થતો. ઇન્દ્ર ખોટો નથી, ઇન્દ્રાસન ખોટું છે. એની પર બેઠા પછીથી અહંકાર એની પર સવાર થઈ જાય, ભૂતની માફક. એને ઉતારવો હોય ને તો એના ભૂવા કોઈક સદગુરુ બોલાવવા પડે અહંકારના ભૂતને ઉતારવા માટે. તો આમ ભગવાને આટલું બધું કહ્યા પછી પણ એનો ઉપાય બતાવ્યો છે. સબતે કઠિન રાજ મધભાઈ એમ કહ્યું, પણ છતાંય ભગવાને બહુ સરસ વાત કહી દીધી કે પોતાના સેવકનો અહંકાર ભગવાન રહેવા દેતા નથી, પોતાના સેવકનો અહંકાર ભગવાન ન રહેવા દે. તો આમ અહંકારની આખી જે સ્થિતિ છે એને અહીંયા ગાડી લક્ષ્મણ કે સામાન્ય લોકોની આવી દશા હોય છે કે સત્તાનો મદ સૌની ઉપર સવાર થતો હોય છે. આ ભરત કૈકેયીએ આપેલા રાજને લઈને અહંકારવશ આવે એ તમારું અનુમાન ખોટું નથી, માન્યતા ખોટી નથી એમ નથી કહ્યું, પણ તમારું અનુમાન ખોટું નથી કે આવનાર માણસ બહુ મોટો સમાજ લઈને આવતો હોય તો આપણે સાવધ થવું જોઈએ. આ નીતિ એટલે તમે નીતિ પ્રમાણે જે કંઈ તમે તમારો ભાવ વ્યક્ત કર્યો છે એ ખોટો નથી. આમ અનુમાનયુક્ત આવેશ એને ભગવાને આવકાર્યા પછી પણ બહુ સ્પષ્ટ કહી દીધું કે તમારી વાત તાત કહી તાત તો નીતિ સુહાઈ, તમે કહ્યું ને એ વાતથી નીતિ શોભી, વ્યક્તિ નહીં નીતિ સુહાઈ. તમે કહીએ તાત, હે તાત તે જે કહ્યું એના વડે નીતિ શું છે એ સ્પષ્ટ થઈ ગયું. અને એટલા માટે અને નીતિ કઈ છે કે ભાઈ સત્તા હોય ત્યાં અહંકાર મદ આવ્યા વગર રહેતો નથી. સબતે કઠિન રાજ મદ.